एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपीवाला संपादित रचनावली, पठन शैलेश। 107 ईंधन, लेखक हमीद दलवाई। 45 वर्षनी वये किडनीनी खराबीने कारणे जीवन संकेली लेनार हमीद दलवाई मराठी साहित्यमां महत्वनुं नाम छे। कोंकणना रत्नागिरी जिल्लामां चिपलूण પાસેના મિરઝોળી ગામમાં નિમ્ન મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં જન્મેલા આ લેખક નાનપણથી જ રાષ્ટ્રીય સેવાદળમાં જોડાઈને બિનસાંપ્રદાયિકતા અને સમાનતાવાદી વિચારધારાના ઘેરા સંસ્કારો વચ્ચે ઉછરે છે અને જીવન નિર્વાહ માટે મુંબઈમાં આવી મરાઠા દૈનિકમાં લેખન કાર્ય શરૂ કરે છે અને રાજકારણમાં ઝંપલાવે છે। અલબત્ત રાજકારણમાં એમના ગુરુ રામ મનોહર લોહિયા અને ઇન્ડિયન સેક્યુલર સોસાયટીના એ બી શાહ જેવા આગેવાનો હતા। આથી જ રાષ્ટ્રીય જીવનના મુખ્ય પ્રવાહોથી કપાઈ ગયેલા રૂઢિવાદી મુસ્લિમો અંગે અને મુસ્લિમ કાયદા શરિયત અંગે અંદરની સૂઝથી બુદ્ધિપૂર્વક 7મા દાયકા દરમિયાન અભ્યાસ આદરે છે। એટલું જ નહીં પણ અવારનવાર પોતાની કોમ વિશે અભિપ્રાયો પણ પ્રગટ કરતા રહે છે। આ અંગે એમણે એક બિન રાજકીય મુસ્લિમ સત્યશોધક મંડળની પણ સ્થાપના કરેલી। મુસ્લિમોમાં જાગૃતિ લાવવા, પછાત મુસ્લિમ કોમમાં પ્રગતિશીલતાનો આદર્શ સ્થાપવા એમણે પુરુષાર્થ કરેલો અને જીવનભર મુસ્લિમ તેમજ હિન્દુઓના કટ્ટરપંથી વલણોનો પ્રતિકાર કરતા ઝઝૂમેલા। મુસ્લિમ જાતિનું સ્વરૂપ, કાર્ય અને ઉપાય તેમજ ઇસ્લામનું ભારતીય ચિત્ર એમના મુસ્લિમ સમાજને લગતા મરણોત્તર પુસ્તકો છે। એમણે 1961માં લાત નામે વાર્તા સંગ્રહ આપ્યો છે, જેમાં ગ્રામ જનતામાં વ્યાપકપણે ફેલાયેલા જૂના પૂર્વગ્રહો, અવરોધો, રીતરિવાજો, માન્યતાઓ પ્રત્યે વાચકને સભાન કરી વાચકને ઢંઢોળવાનો અને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન છે। પરંતુ એમનો મરાઠી લેખક તરીકેનો યશ તો એમની 7મા દાયકામાં માર્ગસ્તંભ બનેલી નવલકથા 1965માં આવેલી ઈંધણ છે। આ નવલકથા પ્રકાશિત થઈ ત્યારે સાહિત્ય અને સમાજ ક્ષેત્રે ખાસ્સો વિવાદ જન્માવ્યો હતો। મરાઠી ભાષા પરનો લેખકનો કાબુ અને ખાસ તો મુસ્લિમો દ્વારા બોલાતી મરાઠી ભાષાનું સુંદર રૂપ એમાં જોવા મળે છે, પણ એ સાથે જરાય સંડોવાયા વગર લેખકે સ્વાતંત્ર્યોત્તર ભારતના નવા ગામડાનું સ્વરૂપ અને એનો બદલાતો ચહેરો બિહામણી રીતે આપણી સમક્ષ ખુલ્લા કર્યા છે। એક રીતે જોઈએ તો આ નવલકથા એમની આત્મકથા જેવી છે। કોકણ, કોકણનું એક ગામ, એની વશિષ્ઠ નદી, એના ડુંગર ઢોળાવો, એના ડાંગરના ખેતરો, એની ઉડતી ધૂળ, એનું ધુમ્મસ, એનો તાપ, એનું વરસાદી પૂર, બધું જ લેખકના અનુભવમાંથી આબાદ રીતે અહીં ઉતર્યું છે। ખાસ તો લેખકનો રાજકારણ સાથેનો જીવતો સંપર્ક એમાં કામમાં આવ્યો છે। આઝાદી પછીનું કોકણનું આ ગામ કેવું બદલાતું આવે છે, ગામની વિવિધ જાતિઓ અને એમની વચ્ચેના સંબંધો કેવા વણસતા આવે છે, જમીનદાર અને ગણોતિયાઓ વચ્ચેના સંબંધો કેવા બગડતા જાય છે, ધીમે ધીમે કોમવાદ અને જ્ઞાતિવાદ કેવા વકરતા આવે છે અને ધર્મને નામે ટંટા ફિસાદમાં સપડાતા ગામડાના રાજકારણમાં સ્ત્રી પુરુષનો સંબંધ કઈ રીતે નિમિત્ત બને છે એનો લેખકે પ્રત્યક્ષ ચિતાર આપ્યો છે। આમ તો 15 વર્ષ પહેલાં ગામ છોડીને મુંબઈ ચાલ્યો ગયેલો અને ત્યાંના સક્રિય રાજકારણમાં ડૂબેલો આ નવલકથાનો નાયક હૃદયરોગનો હુમલો થયા બાદ આરામ માટે ગામમાં પોતાના પરિવારમાં આવે છે। સદંતર બદલાઈ ગયેલા ગામમાં ખેલાતા ધાર્મિક રાજકારણ વચ્ચે લાચારી અનુભવી છેવટે મુંબઈ પાછો ફરે છે। એ બે છેડાઓ બસમાંથી ઉતરે છે અને બસમાં પાછો ચડે છે વચ્ચેની આ કથા છે। આ કથા નાયકને પોતાને મોએ કહેવાયેલી છે। નવલકથામાં બનતી ઘટનાનો નાયક સાક્ષી છે। હૃદયરોગના હુમલા પછી આરામ માટે આવેલો નાયક જુએ છે કે પરિવાર દુઃખ દેવું અને માનહાનિના અનેક પ્રસંગોમાંથી ગુજરી ચૂક્યો છે અને અચાનક લાગેલી આગમાં ઘરમાં રહેલા લોકો સપડાઈ જાય અને યોગાનુયોગ બહાર ગયેલો માણસ બચી જાય એમ પોતે બચી ગયો છે. પણ પછી તરત જ નાયક એક પ્રસંગમાં સંડોવાય છે. ખેતરમાં જાણી જોઈને ઢોર ઘુસાડતા ગણોતિયાઓને ગાળો દેવા જતાં નાયકનો મોટો ભાઈ મુશ્કેલીમાં મુકાય છે અને મુશ્કેલી દૂર કરવા માટે પ્રયત્ન કરવા જતાં નાયકને બદલાયેલા ગણોતિયાઓના મિજાજનો અને બદલાયેલા ગ્રામજનોના વ્યવહારોનો પરિચય થાય છે. એવામાં આફ્રિકાથી કમાઈને આવેલો ઈશાક ગામમાં દાખલ થતાં ગામનું રાજકારણ ઓર વિફરે છે. ઈશાકે મહાર કોમની લક્ષ્મીને ઘરમાં રાખી હોવાથી મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે તણાવ ઊભો થાય છે અને એ તણાવ આખરે મહાલક્ષ્મીની પાલખીની યાત્રા વખતે હુલ્લડમાં અને સ્ત્રીઓ પરના બળાત્કારમાં પલટાઈ જાય છે. આયાત કરેલા મુસ્લિમો ગામની સ્ત્રીઓને ધમરોળે છે. નાયક મુસ્લિમોને કશું કહે છે તો એમને એ ગમતું નથી અને નાયક જો હિન્દુઓને કશું કહે છે તો એના પર લોકોને વિશ્વાસ બેસતો નથી. એક પાત્ર નાયકને સ્પષ્ટ કહે છે, તું પારકાની જેમ અલિપ્તપણે આ ગામમાં આવ્યો ત્યારે જ, 15 વર્ષ સંબંધ તોડ્યો ત્યારથી જ ગામના લોકોને ઉપદેશ આપવાનો અધિકાર તેણે ગુમાવ્યો છે. આ કાળ દરમિયાન તારા અને એના જીવનમાં જે ફરક પડ્યો તે તેણે કદી જાણ્યો નહીં. ગામનો મુસ્લિમવાડો, બ્રાહ્મણવાડો, નાવીવાડો, મહારવાડો, કણબીવાડો વગેરેના ચાલી આવેલા ગણિત ખોરવાઈ ગયા છે. ગામમાં પોલીસ આસન જમાવીને બેઠી છે અને ચારે તરફ ભયનું વાતાવરણ છે. શહેરના રાજકારણમાંથી ગામમાં આવેલો નાયક ગામના રાજકારણમાં નિષ્ફળ જાય છે. એ કોઈને બચાવી શકતો નથી અને ગામ છોડે છે. લેખકે કથાને ત્યાં અટકાવી નથી, પણ છેલ્લા 7મા પ્રકરણમાં ગામથી મુંબઈ પાછા ફરતા નાયકના મનમાં રમતા ગામના પાત્રો અને ગામની ઘટનાઓને નાયકની કલ્પનાથી પછી આગળ વધારી છે. માર્શલિંગ વોર્ડમાં શન્ટિંગ થતી માલગાડીના ડબ્બા નક્કી થયેલ સાંધા પર અલગ થઈ જુદી જુદી વિવક્ષિત જગાએ પહોંચે છે. એ રીતે જીવનના પાટા ઉપરથી આગળ સરકતા પાત્રો નાયકને દેખાવા લાગે છે. એમાં પણ પૂર્વે થયેલા હુલ્લડનો ઓથાર કેન્દ્રમાં આવી જાય છે. અનેક પ્રયત્નો અને પુરુષાર્થ પછી પણ જૂથવાદ અને કોમવાદમાં ફસાતી પ્રજાની સમસ્યાનો ઉકેલ આ નવલકથામાં નથી, પણ આ સમસ્યાની ગંભીરતાને લેખકે પૂરેપૂરી ઉપસાવી છે. સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પ્રકાશિત આ મરાઠી નવલકથાનો શશીન ઓઝાનો ગુજરાતી અનુવાદ 1997માં ઈંધણ ઘણી મર્યાદાઓ સહિતનો છે, છતાં મૂળ કથાનું વાતાવરણ પહોંચાડે છે.